मुझे क्लोज भय मोहि कारण सकल उपाधि, जेना वड़े उपाधि थई होय ये बधु भोगवे। ભરતજીએ કહ્યું કે ભય મોહી કારણ સકલ ઉપાધિ, આ બધા જ દુઃખી થયા હોય, આખી અયોધ્યાની પ્રજા ઉપર આવી પડેલી ઉપાધિનું જો કોઈ પણ કારણ હોય તો હું છું। પોતાના સ્વમુખે સ્પષ્ટ કહી દીધું ભય મોહી કારણ, આ બધું મારે લીધે જ બનવાનું હતું એ બની ગયું, જે કંઈ થવાનું હતું એનું નિમિત્ત હું બન્યો છું, અને એને કારણે અયોધ્યાની સમસ્ત પ્રજા દુઃખી છે। તો એ પોતાના અપરાધને પોતાની જાતે સ્વીકારવો એ નાની સુની વાત નથી, માણસનામાં હિંમત હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ કે પોતાની જે પોતાનો જે કોઈ અપરાધ હોય પોતાના દ્વારા જે કહી થયું એને સ્પષ્ટ કહી દે કે હા મારે લીધે થયું છે, એનો નિમિત્ત હું બન્યો છું। પણ મોટે ભાગે નાના બાળકથી માંડીને મોટી વ્યક્તિ હોય તો પણ પોતાનો દોષ પોતાનો અપરાધ હંમેશા છુપાવવા માટેનો પ્રયત્ન કરશે, બહાર પડી જાય એવું લાગે ના છૂટકે હોય તો કે હા ભાઈ, નહીતર કોર્ટમાં પણ શા માટે જવું પડે છે। જે કંઈ કારણ નિમિત્ત છે એને જાહેર સ્પષ્ટ કરવા માટે તો ત્યાં જવાની શી જરૂર પડે। પોતાનો અપરાધ પોતાનો જે કોઈ ગુનો હોય જો કબૂલી લેવામાં આવે તો કોર્ટમાં કાયદા પોલીસ ક્યારે વકીલ પાસે જવું જ ના પડે। અહીંયા ભરતજીએ બહુ સ્પષ્ટ કહી દીધું તમારે કોઈ કઈ કોઈને ફરિયાદ કરવાની નથી, કોઈને કોઈની ઉપર આરોપ મૂકવાનો નથી, તમે મારી નિંદા કે ટીકા કરો તે પહેલા જ હું કહી દઉં ભય મોહી કારણ, આ બધું મારી લીધે જ થયું છે, હું જ સકલ અપરાધનો અપરાધી છું, એટલે આને માટે મારે કંઈક પ્રાયશ્ચિત કરવું પડે। એટલે બહુ સ્પષ્ટ રીતે કહ્યું આન ઉપાય મોહી નહીં સૂજા, ભગવાનના દર્શન સિવાય દેખે બિનુ રઘુનાથ, જ્યાં સુધી મારા ભગવાનના હું દર્શન ન કરું ત્યાં સુધી મારા જીવને શાંતિ નહીં મળે, અને એટલા માટે એ કહી આંખ આન ઉપાય મોહી નહીં સૂજા, મને બીજું કશું સૂજતું નથી, કશું સમજાતું નથી, બીજો વિચાર પણ આવતો નથી, માત્ર એક જ ઉપાય સૂજે છે, અને એક જ એ કહી આંખ પ્રાતકાલ ચલી હઉ પ્રભુ પાહી, બસ આ આવતીકાલે સવારે છે, કારણ બધી જ અંત્યેષ્ટિ ક્રિયા કરી અગ્નિ સંસ્કાર કરીને બીજે દિવસે સવારે રાજસભા બોલાવી છે, અને રાજસભા આખો દિવસ ચાલી છે, આપણે કેટલા મહિના ચાલી, તો રાજસભા ચાલી, બધાએ પોતાના મંતવ્ય પોતાની જે કઈ ઈચ્છા હતી એ પ્રગટ કરી, ગુરુ મહારાજે પણ સમજાવ્યા, ભરતજીએ પણ પોતાના ઉત્તર જે રીતે આપવા જેવો હતો દલીલો સહિત કોઈ સામે ટકી ના શકે એટલી સરસ રીતે ભરતજીએ પોતાનો કેસ રજૂ કર્યો। અત્યારે આખી ચર્ચાઓમાં દિવસ આખો પૂરો થઈ ગયો, લગભગ સાંજ પડી ગઈ છે, અને ભરતજીએ બહુ સ્પષ્ટ કહી દીધું બસ એક અહીં આંખ એક ભલ મોરા આન ઉપાય મોહી નહીં સૂજા, બસ મને બીજું કશું દેખાતું નથી, માત્ર આ એક જ ઉપાય છે, મારો નિર્ણય તે આ જ છે, પ્રાતકાલ ચલી હું, બસ આવતીકાલે સવારે હું ભગવાન પાસે જવાનો છું, આટલું બધું દૂર એક લઈ ગયા પછીથી પોતાનું જે કઈ વક્તવ્ય પોતાનું મંતવ્ય હતું પોતાની ઈચ્છા હતી કે અહીંયા છેલ્લે પ્રગટ કરી. આટલા બધા દિવસ સુધી, આટલા સમય સુધી ભરતજીએ બધી જ રીતે કેસ એવી રીતે તૈયાર કર્યો કે કોઈ પણ માણસ સહેજ પણ વિરોધ કરે નહીં, બધા જ એની સાથે સંમત થઈ જાય. હવે જ્યાં આ પરિસ્થિતિ કોજીએ કહે રઘુબેર બને બુજા, મારી વાત મારા હૃદયને ભગવાન રામ સિવાય બીજો કોઈ જાણતો નથી, કોઈ સમજતો નથી, અને એટલા માટે જ જીએ કે જરની ને જાય દેખે બિનુ રઘુનાથ કરે. હું મારા ભગવાન, મારા ભગવાન જ મને સમજે છે. જેટલો મને ભગવાન ઓળખે છે રઘુનાથજી, એટલું બીજું કોઈ મને ઓળખી નથી શક્યું. એટલે બસ મારે મારા નિર્ણય પ્રમાણે મારા પ્રભુની પાસે પહોંચી જાઉં કે મારા એ સુરદ છે, મારી એ વાત્સલ્યની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે. રામ પ્રેમ મૂર્તિ તનુઆહી, સકલ કહી સરાહી સરાહી, ભરત હી કહી સરાહી સરાહી, રામ પ્રેમ મૂર્તિ તનુઆહી. બધા જ કે ભાઈ ભરત એટલે કોણ, એની ઓળખાણ એ રામનો પ્રેમ એટલે ભરત, રામનો પ્રેમનું પાત્ર એટલે ભરત, બીજું કોઈ નહીં. કૃપા પાત્ર હોય, મોટી સંપત્તિનો વારસદાર કોણ હોય, એનો દીકરો, આનો આનો સુપાત આપા એનો પાત્ર છે, એને આપો. એનો નિર્ણય એનો પિતા કરે. એમ ભરતજી કે છે કે મારી પાત્રતા શું છે, મને કોણ ઓળખશે, પૂરેપૂરી રીતે ઓળખનાર હોય તો મારા ભગવાન એ જ છે. જ્યાં સુધી ભગવાનની પાસે નહીં જઉં ત્યાં સુધી મને સંતોષ થવાનો નથી. તમે ગમે એટલી રીતે સમજાવશો તો પણ, બધાએ સમજાવી ચૂક્યા છે ભરતજીને, કશું જ કોઈએ બાકી રાખ્યું નથી. ભરતજીને જો એટલા પ્રલોભનો પણ આપી દીધા છે કે તમે જ સંભાળી લો, તમે જ અત્યારે આમાંથી પાર ઉતારી શકશો, દરેક વાત એક સંમત થઈ ગયા. પણ ના, આન ઉપાય મોહિની. તમે બધાએ ભલે મને કહ્યું હોય કે તમે સંભાળી લો, પણ મારે વાત એક ગળે વાત ઉતરતી નથી, અને મને મારો જે એક નિર્ણય છે એના વગર બીજો કોઈ ઉપાય મને દેખાતો નથી. મારા મનમાં પણ મેં બધી શોધી જોયું, પણ મને ક્યાંય મેં જે નિર્ણય કર્યો છે એના સિવાય બીજો કોઈ ઉપાય મને જડતો જ નથી. અને સત્ય વાત એ છે કે જ્યારે ભગવાન મને જોશે, મારી ભગવાનની મારા ઉપર દ્રષ્ટિ પડશે, ત્યારે જ મને શાંતિ થશે. અને જે રીતે પ્રભુની દ્રષ્ટિ, કૃપા દ્રષ્ટિ મારી ઉપર પડશે અને ભગવાન મને જે રીતે દર્શન, મને જે ભગવાનના દર્શન થશે એ રીતે અમે બે મળીશું, ત્યારે અમારા બે વચ્ચે જે પ્રેમ છે એ તો અમે જ સમજીએ છીએ. રઘુબીર બનું નહીં બૂઝા, એને કોઈ સમજી શક્યો નથી. અને ભરત ને ભગવાનની વચ્ચેનો પ્રેમ બીજો કોઈ સમજી પણ નહીં શકે, અને એટલા માટે એ કહી આંખ. બસ મારો ફક્ત અંતિમ એક જ નિર્ણય છે, મારો અંતિમ એક નિર્ણય કયો, એ કહી આંખ યહ મન. બસ આ મારા મનની અંદર એક જ નિર્ણય છે, બીજો કોઈ નિર્ણય નહીં. જેમ માણસ હઠ કરીને બેસે હું તો આ પ્રમાણે કરવાનો છું. એ હઠ કહેવાય. અને અહીંયા ભરતજીની પાસે નિર્ણય છે, કારણ કે આખી પ્રજાને આપવાનું છે. હઠ એક જ વ્યક્તિ માટે હોય અને નિર્ણય દરેકને માટે હોય, તો સમસ્ત અયોધ્યાની પ્રજાને માટેનો પોતે કરે, માત્ર પોતે એકાજ એકલા જ મનથી એકલે હાથે કરેલો નિર્ણય, છતાંય બધાએ એનો સ્વીકાર કર્યો છે. એટલા માટે કહ્યું છે કે એ કહી આંખ યહ મન મોરા. બસ મારો એક જ નિશ્ચય, મારો એક જ નિર્ણય છે, પ્રાતકાલ ચલી હઉ પ્રભુ પાય. સવાર થાય નહીં, સૂર્યોદય થાય તે પહેલા પ્રાતઃકાલમાં મારે અયોધ્યાથી નીકળી અને ચિત્રકૂટ ચાલી નીકળવું છે, જ્યાં મારો ભગવાન છે. પરમાત્મા ચિત્તમાં બેઠેલો હોય છે અને ચિત્ત એ જ ચિત્રકૂટ છે. ચિત્તનો સમૂહ અન્નનો સમૂહ એને અન્નકૂટ કહીએ છીએ, એમ આપણા ચિત્તનો સમૂહ જ્યાં છે એનું નામ ચિત્રકૂટ. અને એ ચિત્રકૂટ પોતાના અંતઃકરણ સુધી અંતર્મુખ થવા અને ત્યાં મારો રામ મારો ભગવાન બેઠો છે. અને ચિત્રકૂટ એની ઊંચાઈ છે, હંમેશા આત્માની આત્મતત્વની ઊંચાઈ ખૂબ રહેલી છે. અને એ ઊંચાઈ એ ભરતજીને પહોંચવું છે કે જ્યાં મારો ભગવાન મારો રામ મારો આત્મારામ બેઠો. સુરત શબ્દ મેં જા મિલી હુઓ પ્રેમ પ્રકાશ, સોઈ કહાવે સંત રામ રામ મિલન કી આ. સુરત એટલે મન, સ્વસ્થ થયેલું મન એનું નામ સુરત. અને શબ્દ એટલે જે મંત્ર છે, જેનું જે ઈષ્ટનું નામ છે ત્યાં પહોંચવું છે, એમાં એકાગ્ર થવું છે અને ત્યાં ઉપર પહોંચવું છે. એટલે મહારાષ્ટ્રીએ પોતે જ કહ્યું સોઈ કહાવે સંત રામ. ભરતજીને મન પણ એ જ છે, રામ મિલન કી આશ, સોઈ કહાવે સંત, પહોંચવું છે ત્યાં જ્યાં સુરત અને શબ્દ એક થાય. ભરતજીની બધી જ સુરતાઓ, બધા જ પ્રલોભનો છોડીને, બધા જ બંધનો તોડીને ભગવાન તરફ દોડી. મારી સુરતા ભગવાન તરફ જ દોડી છે. અને ભગવાન જ્યારે એ રામ સુધી આત્મારામ સુધી પહોંચીશ અને એ આત્મારામની મારા ઉપર દ્રષ્ટિ પડશે કે આ મારું મન આ મારી સુરતા, એને તરત જ આવકારી લેશે. એ બહાર ફરતી દુનિયાના વ્યવહારની અંદર ભટકતી આ સુરતા એને રામમાં મળે, રામ એને ભેટી લેશે, એને ઉઠાવી લેશે. બરબસ લીએ ઉઠાયું તો મનની ભટકતી વૃત્તિઓ એ સુરતાને ભરતની જેમ દ્રઢ બનાવી, દ્રઢ સંકલ્પિત કરીને. સંકલ્પ આપણો સારા વિચારનો જેટલો દ્રઢ હશે એટલે જ ત્યાં સુધી આપણે પહોંચીશું. નબળા વિચારોનો સંકલ્પ કેટલો બધો દ્રઢ હોય છે, નબળા વિચારોનો સંકલ્પ દરેક વ્યક્તિમાં એટલો બધો જબરજસ્ત શક્તિવાળો હોય છે કે કરીને બેસતો હોય છે. તો સારા સંકલ્પને માટે પણ એટલું જ બળ વાપર્યું હોય અને એટલા જ દ્રઢ સંકલ્પિત થયા એ ભરતજીની માફક, તો રામ મિલન કી આશ, ભગવાન મળવાના જ છે એમ ભરતજીએ દ્રઢ સંકલ્પ કરી લીધો છે. હું એકલો જઈશ, મારા એકલાની ઈચ્છા છે, તમે બધા ના આવશો. પ્રાતકાલ ચલી હઉ પ્રભુ, બસ ચાલીશું એમને બધા, હું એકલો જઈશ, ચલી હઉ, બીજા કોઈને સાથે લઈ જવાનું કહ્યું જ નથી કે બધા મારી સાથે ચાલો. પણ પછી તો કૌશલ્યાજી તૈયાર થયા છે, છેવટે કૈકેયીજી પણ તૈયાર થયા છે, કે પશ્ચાતાપ થયો છે કે મેં મોકલ્યા તો ખરા, માનું હૃદય છે. ભલે રામે કહ્યું હોય કે મારે વનમાં જવું છે રામરાજની સ્થાપના કરવા માટે, પણ કઠણ મને થયા પછી પણ કૈકેયી માં પણ ઢીલા પડ્યા છે. મારો ભરત જો આ પ્રમાણે કહેતો હોય તો મારે રામને કેવી રીતે મોકલવા, હું જઉં છું. કઈ કઈ પણ કહ્યું હું પણ આવું છું, મેં વરદાન માંગ્યું હતું ને, મારું વરદાન પાછું ખેંચી લઈશ, ચાલો ઘેર પાછા અયોધ્યા. આમ એટલા માટે કહ્યું માત્ર ભરતજી એકલા કે મારો દ્રઢ સંકલ્પ છે, મારું મન બીજું માનવા તૈયાર નથી, અને આવતીકાલે સવારે હું અયોધ્યાથી નીકળી ચિત્રકૂટ જવાનો જ છું. બસ આ નિર્ણયની સાથે પછી કેટલા તૈયાર થાય છે જોઈશું.